તારીખ 6/11/1991 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 117-120 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 71
આજે ભગવાન મહાવીર સ્વામી પહેલા વહેલી સવારે ભગવાન સિદ્ધિધામમાં પધાર્યા. એ પહેલા 30 વર્ષ પહેલાં તો એમને કેવળ જ્ઞાન થઈ ચૂક્યું હતું. કેવળ જ્ઞાન અને પરમાનંદ દશામાં તો બિરાજમાન હતા જ. ત્યાર પછી આયુષ્ય કર્મ બાકીના ચાર બાકી કર્મનો સિદ્ધ દશા પ્રાપ્ત કરી. શરીર ઉદ્ગળ શરીરથી છૂટા પડી ચેતન શરીર ભગવાને આજે અકંપ દશાને ધારણ કરી. યોગનું જે કંપાયમાન પણ મન વચન પ્રદેશનું કંપાયમાન એ પણ છૂટી ગયું. અયોગી પદને ધારણ કર્યું અને સિદ્ધાલયમાં બિરાજમાન થયા. આત્માની એ સર્વોત્કૃષ્ટ દશા છે. ભગવાન સર્વોત્કૃષ્ટ દશાને પ્રાપ્ત થયા એનો મહોત્સવ દેવો અને મનુષ્યએ બધાએ ઉજવ્યો. એક બાજુથી ભગવાનનો વિયોગ થયો હતો, પ્રત્યક્ષ યોગનો વિયોગ થયો હતો અને એમને જે દેશનાનો લાભ મળતો હતો તે લાભ બંધ થયો જગતને. તો પણ તેઓ એક એથી પણ ઉચ્ચ દશામાં બિરાજમાન થયા, સર્વોત્કૃષ્ટ દશા. એથી આગળ પછી કોઈ દશા એની ખુશાલીમાં બધા મહોત્સવ તરીકે મનાવ્યો છે. યોગને ગૌણ કરીને પણ એમને ઉચ્ચ દશામાં બિરાજમાન પણ છે અને સર્વગુણો અસિદ્ધત્વ હતું એ પણ નાશ પામ્યું. સર્વગુણો પરિપૂર્ણ પ્રકાશમાન થઈ ગયા અને અનંતમાં સુધી એક દશાએ ભગવાન સિદ્ધાલયમાં બિરાજમાન છે અને રહેશે. આજનો દિવસ સિદ્ધાલયની યાત્રા કરવાનો દિવસ છે. આપણો ભાવ યોગ ત્યાં પહોંચી શકે છે. સિદ્ધાલયની યાત્રા ભાવે આપણે કરી શકીએ છીએ. એ સિદ્ધાલયની યાત્રાનો દિવસ છે.
કઈ રીતે કરવું?
અનંતા સિદ્ધો ત્યાં બિરાજમાન છે. ભગવાન મહાવીર સ્વામીનો આત્મા આજે ત્યાં ભગવાન ત્યાં પધાર્યા. બીજા પણ અનંતા સિદ્ધ ભગવંતો ત્યાં બિરાજમાન છે. એને પ્રત્યક્ષ વત જ્ઞાનમાં લેવા અને તેમના સ્વરૂપનું બહુમાન કરવું, ભાવમાં તેવા આત્મ સ્વભાવનો આવિર્ભાવ કરવો એ યાત્રા છે. યા એટલે જવું, ભાવે જવું,
ભાવે જવું,
ભાવ યાત્રા.
વાહ.
એને અનુસરી ને દેવોએ ને ઇન્દ્રોએ જે દિવ્ય મહોત્સવ કર્યો એને અનુસરીને આજે પણ દીવાઓ પ્રગટાવવાની, દીપમાળાઓ પ્રગટાવવાની, ઘરે ઘરે જૈનો અને અજૈનો બધા દીવાઓ પ્રગટાવે છે. ભલે અજૈનોને ખ્યાલ ન હોય કે શા માટે આ દિવાળી છે, પણ એટલા વ્યાપક પ્રમાણમાં અને મોટા પ્રમાણમાં પ્રભાવિત પણ એ ઉત્સવ થયેલો કે જેની પરંપરા જગતમાં હજુ પ્રતિષ્ઠિત છે, ચાલુ છે. ભગવાન મોક્ષે પધાર્યા, સિદ્ધાલયમાં પધાર્યા, ત્યાર પછી તે જ દિવસે ભગવાન ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન એ ભાવમાં ભલે તે અન્ય મતમાં જન્મ્યા હતા, દિગંબર જૈન કુળમાં એના જન્મ નહીં થયેલો, પણ આત્મા પુરુષાર્થ એ બંધનને તોડીને, એ ભાવના ફળને તોડીને, એ તો કોઈ વિરાધક ભાવનું ફળ હતું, એમની મતમાં જન્મ લેવો એ પણ વિરાધક ભાવનો ફળ. અન્ય મતે કે દિગંબર સિવાયનો, સ્થાનકવાસીઓએ પણ એ સમજી લેવું, દેરાવાસીઓએ પણ એ સમજી લેવું, વૈષ્ણવોએ પણ બધા એમની મતમાં જન્મ એ વિરાધક પરિણામનો ફળ છે. ગ્રહિત મિથ્યાત્મના પરિણામ કર્યા એનું ફળ છે ટૂંકામાં. એવા પરિણામ કાળે આયુષનું નિબંધન કરી લીધું એટલે અન્ય મતમાં આવી ગયા. છતાં પણ આ માર્ગ એવો રોકડો છે, એવો સુંદર છે કે જીવ સવળો પડે અને પુરુષાર્થ કરે તો ભૂતકાળના પરિણામ એને રોકી શકતા નથી. એનો જ્વલંત અને જીવંત પુરાવો આજનો દિવસ ભગવાન ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન અમારું પેલા રાખવું જોઈએ કે નહી
સમજાવો હવે એમ કેમ.
ભગવાને એમ કહ્યું કે અહીં તો મારે એની તલવાર છે, પુરુષાર્થ પણ મુનિ દશા સુધી પહોંચવાનો એમને પ્રાપ્ત કર્યો. ગ્રહિત મિથ્યાત્વ તોડ્યું, અગ્રહિત માં આવ્યા. અગ્રહિત મિથ્યાત્વ તોડ્યું, સમ્યક દર્શન માં આવ્યા. સમ્યક દર્શન થી આગળ વધીને મુનિ દશામાં આવ્યા. મુનિ દશામાં પણ સર્વોત્કૃષ્ટ પદ ગણધર પદે બિરાજમાન થયા ભગવાનની સભામાં, અને તે ભવે કેવળ જ્ઞાન પણ લીધું.
આ બધી પ્રક્રિયામાં કેટલા વર્ષ લાગી
ગયા? કઈ પ્રક્રિયામાં વર્ષ લાગવાનો સવાલ નથી, તરત જ બધું ફટાફટ થવા માંડ્યું. જેવા સમોસરણમાં દાખલ થયા કે ફટાફટ કામ થવા માંડ્યું, વર્ષો વર્ષો કઈ લાગ્યા નહોતા.
આમ ગૌતમ ગૌતમ સ્વામી ભગવાનના કેવળ જ્ઞાન થયા પછી એના ઓળા આવેલા?
આ કેવળ જ્ઞાન થયા પછી આવેલા. અમુક દિવસે 66 દિવસ સુધી તો ભગવાનની વાણી ન છૂટી, બધા વિચારમાં પડી ગયા કે તીર્થંકર દેવ છે, સમોસરણની આપણે રચના કરી છે, વાણી કાં છૂટતી નથી, કાંઈક કારણ છે, કાંઈક નક્કી કારણ છે. પછી ઉંદરે અભિજ્ઞાનથી ઉપયોગ મૂકીને જોયું,
આજે
ભગવાને ન કીધું કે વાણી કેમ છૂટતી નથી, કેમ કે એ તો નિરવશેષ
અંતર્મુખ
સ્વરૂપ ધ્યાનમાં બિરાજમાન છે, શુક્લ ધ્યાનને બિરાજમાન છે, એમને તો કાંઈ વાણીનો વ્યવહાર કરવાનો, વાતચીત કરવાનો પ્રસંગ હોતો નથી. ઇન્દ્રને અભિજ્ઞાનમાં ઉપયોગ મૂકતા ખ્યાલ આવ્યો કે ગણધર કોઈ નથી, આ સભામાં ભગવાન ગૌતમ સ્વામી જેમનું નામ પેલા ઇન્દ્રભૂતિ મહારાજ, હજારો શિષ્ય ના વેદના વિદુપ્ત ધર્મ ના ગુરુ હતા, એમને જોયું કે જીવ અહીંયા છે, ત્યાં તો મોટા યજ્ઞ આગળ ચાલતા હતા, એ પણ કોઈ કોઈ બ્રાહ્મણ નું રૂપ ધરીને ત્યાં જાય છે, થોડી વાતચીત કરે છે. એ વખતે વિચક્ષણ મહાવિચક્ષણ હતા, ખ્યાલ આવ્યો કે આ વાત કોઈ વિશિષ્ટ પ્રકારની છે, પણ દેખાવમાં ઇન્દ્રનું રૂપ તો સાધારણ હતું, એટલે આવા મોટા મહાન વ્યક્તિ સાધારણ માણસ પાસે વાદ વિવાદ કરે એમાં પણ એમનો સ્ટેટસનો સવાલ છે, અને એમાં પણ પાછો ઉત્તર ન દઈ શકે તો વળી ઓર સ્ટેટસનો સવાલ ઉભો થાય, દ્રષ્ટિક પોઈન્ટ ઉભો થાય. તારા ગુરુ પાસે લઈ જાય, તારી યાર વાત કરવા માટે હું ન થયો, તારા ગુરુ કોણ છે બતાવો, હાલ તારા ગુરુ પર આમ પધારો, એટલે જ આવ્યો
એટલે જ આવ્યો
તો મનમાં વિચારી દીધો, મારું તો એટલું જ કામ છે, આથી વધારે મારી ડ્યુટી નથી, વાત વિવાદ કરવાનું મારું કામ નથી, મારું કામ સમોસરણમાં લઈ આવ્યા
આગળ
અને પરિણામ ફટાફટ ફરવા મળ્યા, માણસ્તંભ પાસે આવ્યા તો બધું ફરી ગયું, ભગવાનના દર્શન કરતા જ ગ્રહ છૂટી ગયું, માણસ્તંભ પાસે ગ્રહ છૂટી ગયું, ભગવાનના દર્શન કરતા અગ્રહ પણ છૂટી ગયું, સંયમ દર્શન પામ્યા, વૈરાગ વિરોધ મુનિ દિશા અંગીકાર કરી
લીધું,
ફટાફટ સાતમા ગુણસ્થાને ધ્યાને બિરાજમાન છે અને ભગવાનની વાણી છૂટવા માંડી, સમવસરણમાં જય જયકાર
થઈ ગયો,
ફટાફટ અનેક જીવોને ધર્મની પ્રાપ્તિ થવા માંડી, સમય દર્શનની પ્રાપ્તિ થવા માંડી, કેટલાકને સમય દર્શનની પ્રાપ્તિ થઈ, ત્યાં મુનિપદની પ્રાપ્તિ પણ થવા માંડી, બીજા પણ ગણધરો છે, આ અગિયાર ગણધર હતા, ભગવાન મહાવીર સ્વામી એ પણ વિતરાગ દશામાં ઊંડા ઉતરીને ગણધર સ્વામી આજે કેવળ જ્ઞાન કર્યા, એ પણ એક બીજો મહા આનંદ નો દિવસ છે, એમને પણ લોકાલોક પ્રકાશક અને સ્વપર પ્રકાશક પ્રત્યક્ષ કેવળ જ્ઞાન પ્રગટ થયું, એમણે પણ ખરી દિવાળી પ્રગટ કરી,
વાહ વાહ વાહ, ગૌતમ સ્વામી ખરી દિવાળી પ્રગટ,
પૂર્વ સંસ્કાર લઈને એવા ભગવાન ના દર્શન કરે ને પામી ગયા, ભગવાન ની પ્રતિમા સમય દર્શન નું કારણ સંસ્કાર, જ્ઞાની મળ્યા વિના સમય દર્શન થયું કે નથી, થઈ શકે છે, સંસ્કાર હોય ને
થઈ શકે,
પૂરેપૂરું ઓરિયન્ટ ભગવાન નું રૂપ છે, ઓરિયન્ટ પ્રતિમા
ભગવાન નું રૂપ,
પૂરેપૂરું ઓરિયન્ટ ભગવાન નું રૂપ છે, દર્શન કરતા આવડવા કેવળ જ્ઞાન માત્ર લોકાલોક પ્રકાશકનું છે એટલું એનું બહિરંગ નહીં જોતા, કેવળ જ્ઞાનનું અંતરંગ જોવામાં આવે તો ઘનિષ્ઠ સ્વસંવેદન ત્યાં છે,
ઘનિષ્ઠ
વિતરાગી ઘનિષ્ઠ સ્વસંવેદન છે, અનંત સ્વસંવેદન છે, જો એ સ્વસંવેદન ભાવમાં આવે તો અહીંયા સ્વસંવેદન ની ઝણઝણાટે ચાલુ
થઈ જાય.
અહીંયાથી સમ્યક દર્શન થઈ જાય. એ સ્વસંવેદન ના કાળે સમ્યક દર્શન થાય છે. અનેક આત્માઓને થાય છે. ગૌતમ સ્વામી ને થયું ને અનેક આત્માઓને થાય છે. એ અસંખ્ય પ્રદેશ છે. ભગવાન ગૌતમ સ્વામીને જે કેવળ જ્ઞાનના દીવા પૂછ્યા તે સર્વોત્કૃષ્ટ દીવા ઉપર ઉજવાયું. ત્યાં દેવોએ પણ એનો પણ ઉત્સવ
ઉજવ્યો.
એક દિવસમાં બે ઉત્સવ છે.
હા, ડબલ ડબલ હૃદય એવું થાય. એ તો જ્યારે વરસાદ આવે ત્યારે નદીમાં વાંકડા ભળે અને નદીના પૂર વધતા જાય, ચડતા પાણી. વરસાદ બંધ થઈ ગયો પણ પાણી વધતું જ જાય. એના દિવસે દિવસોમાં આનંદ વધે એવા જ પ્રસંગો આવતા જાય છે.
ગૌતમ સ્વામીને દેશના દેવા માટે બીજા શાસ્ત્ર મળે છે. મહાવીર સ્વામીને બહાર મોકલ્યા હતા ત્યારે મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. જ્યારે મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા એ દિવસે ગૌતમ સ્વામી હાજર ન હતા.
એવું બને નહીં. ભગવાનને છોડીને કાંઈ દેશના દેવા જાય નહીં. ભગવાનને દેશના લેવા બધા અહીંયા આવતા હોય. દેવો, મનુષ્યો અને ફિરમેચો. પછી ભાઈ દેશના દેવા ક્યાં બહાર જાય? ભગવાનને છોડીને ગણધર ક્યાંય જાય? ભગવાનની સાથે ને સાથે જ રહીએ. રાજા હોય ને એના પ્રધાન સાથે ને સાથે જ રહીએ. તો પ્રધાન શિષ્ય છે. બરાબર. માનવ જાતની કથાઓ બનાવી શકો પણ એવું સંભવિત નથી.
બાબાપુર ને ગુણાવા બાજુબાજુમાં જ છે. બાબાપુર ને ગુણાવા, ગુણાવામાં કેવું નામ થયું?
બાબાપુર
મહાવીર સ્વામી
બાજુબાજુ. અત્યારે આ પંચમ ભગવાન કેવડીઓ નતો. મહાવિદ્ય ક્ષેત્રમાં કદી દર્શન કરવાનો વિરહ. અત્યારે વિશ્વતીર્થંકર દેવો ત્યાં બિરાજમાન
બિરાજમાન
વધીને 160 બિરાજમાન હોય છે. ત્યાં સદાય ધર્મકાળ વર્તે છે. આજે પણ ત્યાં ચોથો આરો જેવો ધર્મકાળ, જેવું ભારત ભરત ક્ષેત્રમાં ચોથો આરો હોય છે એવો જ કાળ ત્યાં આજે વર્તે છે. અને ત્યાં સમુદ્રનાથ ભગવાન આદિ સમુદ્ર મંદર આદિ વિશ્વમાં મૂળ નાયક છે. સમુદ્ર ભગવાન જ્યાં કુમકુંદાચાર્ય દેવ યાત્રા કરી આવ્યા સદે ગુરુદેવ શ્રીબેન શ્રી આદિબીજા પરમાત્માઓ ત્યાં આથી એક વર્ષ પહેલા બની હતો. ત્યાં જતા લાંબુ છેટું નથી કાંઈ
લાંબુ છેડવું.
ત્યાંથી આવ્યા એટલે સુમંદર ભગવાનની સ્થાપના કરવાની પરંપરા પછી ફરીને ચાલુ થઈ. ક્ષેત્રમાં 400 વર્ષ પહેલા તો બિહારના માંથી સુમંદર ભગવાન. ત્યાં એક દિવ્યધ્વનિનો વિશ્વ તીર્થંકરો ગાજે છે. દિવ્યધ્વનિ ત્યાં અમને
ગાજે
અને અનેક જીવો આત્મકલ્યાણને સાથે ગયા છે. ભગવાન તો નિર્વાણ પધાર્યા પણ એ ભગવાનનું શાસન આજે પ્રવર્તે છે. આજે આપણા હાથમાં આ સત્શાસ્ત્રો છે. આજે આપણને ગુરુદેવાદી ધર્માત્માનો સંયોગ છે, મહાપુરુષોનો સંયોગ છે. એ પણ ઉપકાર ભગવાન મહાવીર સ્વામી છે. ભગવાન મહાવીર સ્વામી ભલે નિર્વાણ પધાર્યા પણ બાકી જે ગણધરો રહ્યા એમાં 3 ગણધર ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી અને જંબુ સ્વામી મથુરામાં થઈ ગયા. એ પણ મોક્ષે પધાર્યા, ચરણ છેદી હતા. બીજા આચાર્યોએ પણ એ ઉદ્દેશ મૂકી લેલો, ગુરુને જીવેલો. એમની પરંપરાથી આચાર્યની અંદર એ ધર્મને ઉપદેશ વિતરાગી જ્ઞાન ચાલુ રહ્યું. આજે વિતરાગી ધર્મ ચાલુ રહ્યો અને તે ભગવાનનું વીર ભગવાનને વાણીનું રહસ્ય વિવિધ પ્રકારે અમને શાસ્ત્રોમાં ભર્યું, આચાર્ય દીધું અને કુંકુંડાચાર્ય સુધી તે માંડીને અત્યાર સુધીના જે અનુભવ થયા ભાવલિંગી સંતો, એમાં એ દિવ્યધનના ઊંડા રહસ્યો એ પરમાત્માનું આજે પણ વિધિમાન છે. એ ઉપકાર ભગવાનનો છે કે જેમને માંડીનું રહસ્ય આજે પણ એ પરમાત્માનું આપણે જોવા મળે છે. એ જ અનુસાર પૂજ્ય ગુરુદેવશ્રીએ એ સૂક્ષ્મ રહસ્યને આ કાળની અંદર વિશેષતા પ્રગટ કરી, સારી રીતે સમજાવ્યું. અનેક અનેક હજારો જીવો એ વિષયની સમીપમાં આવ્યા. તો ગુરુદેવનો પણ આ કાળના વર્તમાન જીવો ઉપર આપણા સૌના ઉપર અમાપતા છે. એ ઘણું બહુ મોટું સૌભાગ્ય છે, ભાગ્ય નથી પણ
સૌભાગ્ય,
બહુ મોટું સૌભાગ્ય છે કે ગુરુદેવ યોગ થયો. ગુરુદેવની વાણી પણ સાતેશ્વરી વાણી હતી, ગુરુદેવ પણ ગુણ ભંડાર હતા, એમનો મહિમા એટલો કરીએ એટલો છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 170 ઉપર પૂજ્ય ગુરુદેવ છે. શ્રીમદજીએ છેલ્લા સંદેશામાં પ્રણમો પદતે વરતે જયતે, વરતે જયતે શબ્દ વાપર્યા છે. તેનો અર્થ એ છે
675 પાને
ક્યાંથી
આવ્યા
કે સાધક સ્વભાવનો જયકાર છે. તેઓએ કહ્યું છે કે સુખધામ એ અનંત સુખ અનંત છે, દિન રાત્ર રહે તદ ધ્યાન નહીં, શાંતિ અનંત સુધામ એ પ્રણમ પદતે વરતે જયતે વરતે. આપણે પૂજીબેન શ્રી દરરોજ સુતા પહેલા બોલવાનો અમને નિયમ હતો અને અંતિમ રાત્રિ દેહ ત્યાગ કર્યો ત્યાં સુધી એ ચાલુ રહ્યો. આજે પણ એની ભક્તિ કરવામાં સ્વનગરમાં આપ સામૂહિક રીતે બોલવામાં
આવે છે.
પ્રશાંતિ પર એટલે અને પ્ર બે એકાદ અર્થમાં છે, પર એટલે ઉત્કૃષ્ટ. આ શબ્દોમાં ઘણો ગંભીર ભાવ રહેલો છે. પૂર્ણ શુદ્ધ પવિત્ર એવો ચૈતન્ય ઘન આત્મા સત્સમાગમના યોગે જાગૃત થાય છે અને એ જાતના પુરુષાર્થ વડે પૂર્ણ સુખ સુખ સ્વરૂપ પ્રગટ થાય છે. જેને શાંત મુનિ આદિ ધર્માત્મા એટલી યોગી જન ઈચ્છે છે તે પૂર્ણ સ્વરૂપના લક્ષ્ય શ્રીમદ રાજચંદ્રજીએ અંતિમ સંદેશો કહીને મુમુક્ષુઓ પ્રત્યે પરમ ઉપકાર કર્યો છે. તે વખતના વર્તમાન મુમુક્ષુઓ અને ભાવિ મુમુક્ષુઓ ઉપર શ્રીમદ રાજચંદ્રજીનો ઉપકાર વર્તી ગયો. આજે દિવસે કાંચી પુત્રનું પરમાનું પાલન કરવામાં આવ્યું. શ્રીમદજીનો કેટલો બધો ઉપકાર છે એ વિષયમાં એમને સ્પષ્ટીકરણ આપતા એમ કહ્યું કે અત્યારે આપણા સૌના હાથમાં સમયસર છે એ ઉપકાર શ્રીમદ રાજચંદ્રજી કરે છે. ત્યાં સુધી ગુરુદેવ કેમ કે કૃપાળુ ગુરુદેવના હાથમાં સમયસર એવું એ પરમશ્રુત પ્રભાવક મંડળ જે સત્સાહિત્ય પ્રકાશનની સંસ્થા શ્રીમદજીએ પોતાની વિધિમાનતામાં ચાલુ કરેલી, એ સંસ્થાનો અંતર્ગત પ્રકાશિત થયેલો ગ્રંથ હતો ગુરુદેવની મળતા. એમાંથી આત્મજ્ઞાન પ્રગટ થયું, અપૂર્વ એવું આત્મજ્ઞાન પ્રગટ થયું. અને એક આત્મજ્ઞાન ત્યાં પ્રગટ થતા એ સમયે સારા જે ઘરે ઘરે દરેક મોક્ષોના હાથમાં હતા, સૌને એનો લાભ મળ્યો. એટલે ગુરુદેવ એ ઉપકાર, એનો ઉપકાર પણ ભૂલ્યા નથી. આ તો 51 વર્ષ થયા પહેલાં થયેલા પ્રવચનો છે. એ વાત અમે આ પ્રવચનો જાહેર કરી છે. 392 એમનો આયુ પૂર્ણ થવાનો સમય હતો ત્યારે છેલ્લા પદની એમને રચના કરી હતી. ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ, એમ કરીને એક પદની રચના કરી હતી. જેના અંતિમ ચરણમાં સુખધામ અનંત સુખંત થઈ એ પદની રચના થઈ. શું કહે છે કે જેને શાંત મુનિ આદિ ધર્માત્મા એટલે યોગીજનની ઈચ્છે છે એ પૂર્ણ સ્વરૂપના લક્ષ્ય શ્રીમદ રાજચંદ્રજીએ અંતિમ સંદેશો કહીને મુમુક્ષો પ્રત્યે પરમ ઉપકાર કર્યો છે. પોતે સમાધિ મરણની જાહેરાતમાં વરતે જઈતે એમ કહી, જેમ કોઈ શાસ્ત્ર પૂર્ણ કરતા પૂર્ણ માંગણી કરે તેમ શ્રીમદજીએ કાવ્યરચનામાં અંતિમ મંગળી કહ્યું છે. એમના જીવનનો અંતિમ મંગળી આ કાવ્યની રચનામાં એમને કહ્યું છે. માટે પોતાના સમાધિન શિવસુખ પ્રગટ કરવા માટે પ્રથમ જ સ્વસ્વરૂપની શ્રદ્ધા કરો, તેને જાણો, તેને જ અનુભવ કરો એમ
કહ્યું છે.
પોતે જ પવિત્ર આનંદ કંદ પરમ સુખની જળ છે, મૂળિયું છે, તે પ્રગટ અનુભવથી પ્રમાણ છે. ગુરુદેવ કહે છે કે પ્રગટ અનુભવથી પ્રમાણ છે. અમને અમારા સ્વાનુભવમાં જે સુખાનુભવ થયો એમાં અમે એમ જોયું કે અમારા આત્મામાં પણ અનંત સુખ ભરેલું છે. માટે આત્મા અનંત સુખનો ધામ છે. એક આત્મા અનંત સુખનો ધામ છે અંદરમાં, અને બારમાં ઉપકારી સ્ત્રી ગુરુ અનંત સુખનો ધામ છે. બે જગ્યાએ સુખધામ શબ્દનો પ્રયોગ કરે છે. ઓહો ઓહો શ્રી સદગુરુ ગાયું છે ને, એમાં પણ સુખધામ શબ્દનો પ્રયોગ કર્યો છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ એ શબ્દનો ત્યાં પ્રયોગ કર્યો છે. અંતિમ મંગળ કર્યું છે. માટે પોતે જ પવિત્ર આનંદ કંદ પરમ સુખ ની જળ છે, તે પ્રગટપણે અમારા અનુભવથી પણ પ્રમાણ છે. ગુરુદેવ અમે જે કહ્યું છે એ અમારા અનુભવથી પણ
પ્રમાણ,
અમે પ્રમાણ કર્યું છે, માન્ય રાખ્યું છે. શક્તિ સામર્થપણે સુખધામ સુખનું જ ક્ષેત્ર છે. અનંત આનંદ અતિન્દ્રિય બેહદ આનંદ તો તારી જાતમાંથી પાકે છે, તે જળ સાધનથી કદી નહીં પ્રગટે. જળ સાધન થી કદી ચૈતન્ય પ્રભુ જાગ્યો એટલે તેને બાહ્ય બધા નિમિત્તો ઉપકારી છે. જ્યાં ચૈતન્ય ભગવાન જાગ્યો અંદર થી ત્યારે એને બહાર માં બધા નિમિત્તો ઉપકારી છે. પોતાના ઉપાદાન ને આધીન નિમિત્ત છે. આ સ્વભાવ દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ અથવા પરમાર્થ દ્રષ્ટિ છે, પોતાના ઉપાદાનને આધીન નિમિત્ત છે, નિમિત્તને આધીન ઉપાદાન નથી. એવી આ ઉપાદાનની દ્રષ્ટિ તે સ્વભાવ દ્રષ્ટિ છે, તે જ ખરી તત્વ દ્રષ્ટિ છે અને તે જ પરમાર્થ દ્રષ્ટિ
છે.
પૂર્ણ અખંડ તત્વનો વિષય કરનારી સાચી દ્રષ્ટિ છે. તે તત્વ સ્વરૂપ આત્મા સમ્ય જ્ઞાનનો વિષય છે અને સાચા જ્ઞાનનું આ એ ધ્યેય છે. આશ્રય કરવા યોગ્ય આ દ્રષ્ટિને પણ આશ્રય કરવા યોગ્ય, જ્ઞાનને પણ આશ્રય કરવા યોગ્ય અને ચારિત્રને પણ આશ્રય કરવા યોગ્ય, સર્વ અનંત ગુણને પણ આશ્રય કરવા યોગ્ય આ એક જ આત્મા છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એમ કહીને એમ કહ્યું કે તું જ અનંત આનંદનો ક્ષેત્ર છો, અનંત સુખધામ તો
તું જ છો. પોતે
બીજું કહીને કેટલું કર વિચારતો સ્વભાવ પણ તત્વ પણ હું બતાવ્યું તે અખંડ દ્રવ્ય દ્રષ્ટિ છે. મોક્ષ સ્વભાવ શક્તિ રૂપે છે પણ પર્યાય પ્રદેશ નથી. જો અવસ્થાએ પણ શુદ્ધ હોય તો ઉપદેશ આદિ વ્યર્થ
કરે
અને સાધવાનો પુરુષાર્થ થાય. હવે તેનું સાધન એ છે કે કર વિચાર તો વિચાર એટલે આપણે આ વિકલ્પ કર્યા કરીએ છીએ એવી વાત નથી. કરી ગયા આગળના ભાગમાં સ્પષ્ટીકરણ મુદ્દે રહેતું કે વિચાર એટલે આ જ્ઞાન કરવાની વાત છે, રાગ કરવાની વાત નથી, વિકલ્પ કરવાની વાત
નથી.
એટલે જે સ્વભાવ તે બનેલો છે તેનું જ્ઞાન જ્ઞાન કર, તેનું ઘટ જ્ઞાન
કર,
ઘટ એટલે ઘનિષ્ઠ સંવેદન ઉપજે એવું જ્ઞાન કર, એમ કર વિચાર તો પામે. એનો અર્થ એ છે કે જે સ્વભાવ તે માયનો છે તેનું ઘટ જ્ઞાન
કર,
તે સ્વરૂપ વિચારનું ભલન કર, જેમ છે તેમ જાણ, જાણીને ભરોસો કર અને એ શ્રદ્ધાને વિચારને તેમાં રાગ રહિત જ્ઞાનમાં સ્થિરતા
કર,
એ રુચિના વિચારમાં થાય. એ કારણનું સેવન કર કે જે સ્વભાવમાં પૂર્ણ શક્તિ ભરી છે તે પ્રગટ અવસ્થાને પામ, બીજો કોઈ માર્ગ
નથી.
જ્ઞાન સિવાય કોઈ ઉપાય નથી. જે સ્વભાવ છે જો શું કરતું, જ્ઞાન સિવાય કોઈ
ઉપાય નથી.
કાલે વિષય ચાલ્યો તો જ્ઞાન સિવાય કોઈ
ઉપાય નથી,
ઉપાય નથી. સાધન એ માત્ર જ્ઞાન જ છે. જે સ્વભાવ છે તેનું જ્ઞાન, તે જ્ઞાનની ક્રિયા કર તો મોક્ષ પા, મોક્ષ એક અવસ્થા છે. જે સિદ્ધ દશા શક્તિરૂપ છે તે પ્રગટ કરી આ શિવ સ્વરૂપ પરમ સુખને
પામીશ.
આ મોક્ષનો વિષય અહીંયા આવ્યો. ભગવાનનો તો નિર્વાણ દિન છે, અહીંયા પણ મોક્ષનો વિષય
આવ્યો. અધ્યાત્મનો ઉપદેશ માં
બધા જ્ઞાનીઓનો ઉપદેશ તે જ ભગવાનનો ઉપદેશ છે, તે જ ઉપદેશનો
રહસ્ય.
તે જાતના સત્સાધનથી હું તે પ્રગટ પદને પામીશ. હજી શું કહેવું, થોડું કહ્યું ઘણું કરીને થોડું કહીએ છીએ પણ ઘણું કરીને
માનીએ
એમ તારા સ્વભાવની વાત છે. એને ઘણા પ્રકારથી કહી છે તેના લક્ષ્યમાં, એટલે કે સાધનની પૂર્ણતાના લક્ષ્ય, પૂર્ણતામાં કરવાનો પ્રયત્ન કર. એ સાધન
સરસ મોકે વાત આવી આજે તહેવારમાં.
મોટો દિવસ
ઉપર
કયો તે નિર્ણય સર્વે જ્ઞાનીનો છે એમ કહી આ 118મી ગાથામાં એ વિષય પૂર્ણ કરે છે. આ ગાથામાં એ વિષય લીધો 116 પંદર, 116, 117 અને
118.
નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માને. એ પરમ પદ પ્રાપ્તિ અને ઉપાય એટલે સાધન, અને ઉપાય એટલે સાધ્ય થયા છે તેમ જાણે તો આ આત્મ ભગવાનને મન વચન કાયાના યોગનું રુંધન થતાં યોગી દશા થઈ જાય છે.
વાહ વાહ,
આ પણ અયોગ્ય દશા નો વિષય
આવી ગયો.
પ્રવચનમાં અયોગ્ય દશાની વાત કરી, તેવો ભણકાર આવે છે. શું કે છે
ભણકાર?
કે જો ખરેખર જાણે આ વિષયને, ઉપાય ઉપાયના વિષયને, તો મુમુક્ષુ જીવને મોક્ષ દશાનો, અયોગ્ય દશાનો ભણકાર આવી જાય. ભણકાર આવે એવું છે. આ ઉપદેશનું રહસ્ય એનું છે કે જો ખરેખર એ રહસ્ય સમજાય અંતરમાં, તો પોતાના મોક્ષ પદનો ભણકાર આને આ આવે એવું
છે.
અંદરથી આત્મા ભણકારો કરે, હવે તો છૂટું જશે, હવે તારું પરિભ્રમણ ના રખડ શક્તિ મેરીએ તારા દુઃખ ના દાડા પૂરા. ભગવાન તો એમ કે છે કે નિજાનંદ માં આવી જા, આનંદો આત્માના આનંદ ને આનંદો. પણ અંદર છે એનો આત્મા પણ એમ કે છે કે હવે તારે રખડવાના દિવસ.
અશુદ્ધ યોગ નું રુંધન થતા,
આત્મા પહોંચે છે આ ન્યાયમાં. એટલે ભાવમાં અનંત જ્ઞાન નો નિશ્ચય અત્રે સંક્ષેપમાં સંકેલાયો છે. અનંત જ્ઞાની નો એક મત છે અને એક અજ્ઞાની જીવના ઘડીક માં આ પાડશે, ઘડી ઘડીક માં ના પાડશે, ઘડી ઘડીક માં સંમત કરશે, મિથ્યાત્વ કર્મ મોહ કર્મ ના અનંત વિકારી કર્મના વિચિત્ર રસ વડે અસંખ્યાત પ્રકારના દેવસાય ઉપજાવે છે. તેમાં અજ્ઞાની જીવ પોતાના અભિપ્રાય અનંત પ્રકારે ખંડ ખંડ કરે છે, ટુકડા ટુકડા કરી નાખે. વસ્તુ સ્વરૂપ ત્રિકાળ એક રૂપ વિનાયક છે. સહજ સ્વભાવમાં વિપરીતતા મળ મેલ દોષ કે અસહજપણો આ ગાથામાં કહે છે કે સર્વે જ્ઞાનીનો નિશ્ચય એત્રે આવીને સમાય છે એમ કહીને સદગુરુ સહજ સમાધિમાં સ્થિર થયા. માણી યોગ નું અટકવું થયું, હું બીજાને સમજાવું તે વિકલ્પ ક્ષમી જાય છે અને સદગુરુ સ્વરૂપ સ્થિર થઈ જાય છે. એ પ્રમાણે તેઓ સહજ સ્વરૂપ સમાધિમાં લીન થયા. વચન વર્ણનાના પરમાણુની યોગ્યતા હતી, કેટલા વચન નીકળ્યા તેમાં શ્રી ગુરુએ કાંઈ કર્યું નથી. પરમાણુની પર્યાય પરમાણુ ગુરુએ પરમાણુની પર્યાય નથી કર્યો. સર્વજ્ઞ દેવ તીર્થંકર ભગવાનની પરમ કલ્યાણક વાણીના રચકણો સ્વયં તે રૂપે પરણવી જાય છે. સર્વજ્ઞ અરિયંત ભગવાનના યોગ ગણનું નિમિત્ત પામીને સહેજે દિવ્યવાણી છૂટે છે અને તેના નિમિત્તથી લાખો તૈયાર થયેલા પાત્ર જીવોનું કલ્યાણ થાય છે. તેવા કેટલા જીવોનું થાય છે?
લાખો
લાખો કરોડો જીવોનું કલ્યાણ થઈ જાય છે. તેમની વાણી પણ સહજ આવે અને સહેજ
અટકી જાય છે.
હવે શિષ્યને બોધ બીજની પ્રાપ્તિમાં અપૂર્વ સ્વરૂપનો આહલાદ થાય છે. જ્ઞાનીની વાણી નિષ્ફળ જાતિ નથી, વાણી બહાર પડી એ એમ જ બતાવે છે કે નક્કી કોઈ તૈયાર થઈને આવ્યો છે, કોક ને કોક તો પામી જવાનો છે ને. હવે શિષ્યને બોધબીજની પ્રાપ્તિમાં અપૂર્વ સ્વરૂપનો આહલાદ થાય છે, તેનું અંતરનું ગોલન વાણી યોગમાં દેખાડે છે, તેમાં શિષ્યના સ્વભાવની પ્રગટ થાય છે, પૂર્ણ સાધ્યની ઓળખ થઈ કે જેમ બીજ પ્રગટ થયું તેમ બીજમાંથી અંકુરા ફૂટીને વૃક્ષ થાય છે, તેમ પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થતા આ વાત નહીં લાગે. એ દિવસોમાં ગુરુદેવ પૂર્ણતાના લક્ષ્ય શરૂઆતની વાત વારંવાર લેતા છે. 80મી ગાથાના પ્રવચન થી આ વાત વારંવાર આવે છે. શરૂઆત થતા જ વર્તમાનમાં પૂર્ણ સ્વભાવ ઉપર મીટ માંડીને પુરુષાર્થ સહિત અંતરના વેદનના ભણકાર જાહેર કરે કે જ્યાં પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરી સ્વભાવની ખોજ થઈ અંતરમાં પૂર્ણ સ્વભાવ ઉપર મીટ માંડી એકાગ્ર થયા અને સમ્યક દર્શન અને સ્વાનુભવ દશા શિષ્યને પણ પ્રગટ થઈ પુરુષાર્થ પ્રગટ્યો, શિષ્યને પણ અંતરમાં આત્માનું વેદન આવ્યું એ અહીંયા 119મી ગાથામાં એ વાતને જાહેર કરી છે.
આજના મહાન દિવસે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત,
હા,
એ બધા વિશેષ સમજાવવાને
પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એવું એક સૂત્ર ગુરુદેવશ્રીએ આજથી 60 વર્ષ આજથી ગણો તો 55 વર્ષ પહેલાં આપેલું વિશે અને હોમગઢના આપણા સ્વાધ્યાય મંદિરના હોલમાં દક્ષિણ દિશાની જે દિવાલ છે ગુરુદેવની રૂમ જે બાજુ છે ત્યાં એક એક ફૂટના અક્ષરે આ સૂત્ર લખો, બહુ મહાન સૂત્ર ગુરુદેવ આપ્યું છે. પોતે જે રીતે શરૂઆત કરી હતી એ શરૂઆતને પોતાના અનુભવમાં કહી દેખાય. પૂર્ણતાને લક્ષી શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. એટલે કે જ્યાં સુધી પૂર્ણ દશા એનું જે મોક્ષ ધ્યેય નિર્માણ કરે એનું ધ્યેય બાંધીને શરૂઆત કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ જીવ ગમે તે પ્રકારની ધાર્મિક ક્રિયા કર્યો હોય, કરી ચૂક્યો હોય, ગમે તેટલા વર્ષથી કરતો હોય એને હજી શરૂઆત નથી થઈ. શું કહ્યું?
શરૂઆત નથી થઈ,
એને શરૂઆત થઈ જ નથી. હજી ત્યાં જતો ત્યાં ત્યાં છે, હજી ક્યાંય શરૂઆત
નથી
થઈ જ નથી. એમ કહેવું છે પૂર્ણતાના ધ્યેય, જીવનનું ધ્યેય ભલે આ કાળે પંચમ કાળે મોક્ષ નથી તો પણ એનું ધ્યેય આ કાળે મોક્ષથી બાંધી શકે છે. હજી મિથ્યા નથી ગયું તો પણ ધ્યેય બાંધી શકે છે અને આ માર્ગની આવવાની શરૂઆત કરી શકે છે, માર્ગમાં પ્રવેશ કરવા માટેની એ શરૂઆત છે અને એ જ વાસ્તવિક શરૂઆત છે. આ સિવાય બીજી રીતે શરૂઆત થતી નથી, માને તો તે બધી ઘરની કલ્પના છે, એ સિવાય બીજું કાંઈ નથી એમ ગુરુદેવના કહેવાનો આશય છે. એ રીતે આપણે શરૂઆત કરવી જોઈએ. જ્યાં સુધી એ રીતે શરૂઆત ન થાય ત્યાં સુધી હજી મારા જીવને શરૂઆત નથી થઈ એમ ગુરુ આજ્ઞાને માથે ચડાવી આમ છે. કેટલી વાત છે? હવે અહીંયા શિષ્યના મુખમાં સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાંથી લઈ દૂર થયું
અજ્ઞાન.
સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, એ રીતે નિમિત્તને ઉપાદાન બતાવ્યા છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. એમ કારણ કાર્યમાં નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ પણ ત્યાં આવી જાય છે. શિષ્યના ઉપાદાનની તૈયારી છે એટલે નિમિત્ત મળ્યા વગર રહે નહીં, તેમાં ઉપાદાનની બળવાનતાનો સ્વીકાર છે. શું એમાં પણ ઉપાદાન બળવાન છે એમ સ્વીકાર કર્યો છે. છતાં શિષ્ય તો ગુરુનો અધિકાર સ્વીકારે, ભલે પોતાના ઉપાદાનનું બળ હોય તો પણ શિષ્ય તો
ગુરુનો ઉપકાર સ્વીકારે,
ગુરુનો ઉપકાર સ્વીકારે. એવો લોકોત્તર વિનય માર્ગ છે, એવો વિનયનો માર્ગ તો લોકોત્તર છે. સદગુરુના ઉપદેશથી અપૂર્વ ભાન આવ્યું, એટલે પૂર્વે અનંતકાળમાં કદી નહીં આવેલું એવું ભાન આવ્યું. આત્મજ્ઞાન સ્વાનુભવ દશા પ્રગતિ, અપૂર્વ એટલે પૂર્વે અનંતવાર, નવ પૂર્વ જેટલું શાસ્ત્રાદિનું જાણ પણ કર્યું હતું, પુણ્ય પરિણામ પણ ઘણા કર્યા હતા, નવ નિગ્રહે કે જવાના, છતાં અપૂર્વ એવો નિજ સ્વરૂપનો પ્રગટ અનુભવ થયો નહોતો. સદગુરુના ઉપદેશથી પોતાનું અક્રિય જ્ઞાતા નિર્દોષ સ્વરૂપ પોતાને વિશે યથાર્થ સત્ય ભાષણ છે ને, સદગુરુના ઉપદેશથી પોતાનું અક્રિય નથી, અક્રિય શબ્દ એ દિવસોમાં ઘણી વાર વાપર્યો, અક્રિય જ્ઞાતા નિર્દોષ સ્વરૂપ પોતાને વિશે યથાર્થ સત્ય ભાષણ, અને દેહાત્મ બુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું, નિજપદ નિજમાંથી પૂર્ણ સ્વરૂપનું લક્ષ્ય તે કારણ, આત્માનું અપૂર્વ ભાનરૂપ કાર્ય અને સહકારી નિમિત્ત કારણ સદગુરુનો ઉપદેશ થતાં દૂર થયું અજ્ઞાન. કોઈને એમ થાય કે વચમાં ગુરુને હું કરવા નાખે છે, પણ કદાચની તૈયારી અંદરમાંથી જ્ઞાન પૈકી પણ વચમાં ગુરુને નાખે છે હું કરવા, કે ભાઈ અનાદિની વસ્તુ સ્થિતિ એવી છે કે ગુરુ વિના જ્ઞાન અનાદિ સિદ્ધ પાવે નહીં ગુરુ ગમ વિના, યહી અનાદિ અહીંથી શરૂ થાય છે. એટલે સદગુરુની વાત જ્ઞાનીઓના શ્રી મુખેથી આવ્યા વિના રહેતું નથી. પૂર્ણ સ્વરૂપનું લક્ષ્ય તે કારણ, આત્માનું અપૂર્વ ભાનરૂપ કાર્ય અને સહકારી નિમિત્ત કારણ સદગુરુનો એ થતાં દૂર થયું અજ્ઞાન, શુભાશુભ ભાવ, જડની ક્રિયાદિમાં અહમ મમત્વ બુદ્ધિ, તે બધો દેહભાવ છે અને તે દેહાત્મ બુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. અજ્ઞાન દૂર થતાં શું થયું તે હવે શિષ્ય કહે છે. હવે શિષ્ય પોતે શ્રી ગુરુનો ઉપકાર ગાય છે. આજે પણ શ્રી ગુરુના ઉપકારના આત્મસિદ્ધિના પદો ગુરુદેવનો ઉપકાર ગાવામાં આજે પણ આપણે મને કેવું સ્વરૂપ ભાષું એમ પેલા અનુભવ થતાં શિષ્ય કહે છે કે શિષ્યના મુખમાં અનુભવની ગાથા મૂકી છે. આ પરમાર્થ નિશ્ચય સમ્યક દર્શનનું સ્વરૂપ છે અથવા સ્વાનુભવનું સ્વરૂપ છે. વાસનું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશીને
દેહાતીત સ્વરૂપ,
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપની એકાગ્રતા તે ચારિત્ર ધર્મ, તેમાં બીજું કાંઈ આવ્યું નહીં. પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અજર અમર અવિનાશી અને દેહથી જુદું, પુણ્યપાપ રાગદ્વેષ મોહ ભ્રમણા આદિ સર્વથી ભિન્ન, અત્યંત જુદું ભાષણ, અનાદિ અનંત છોટું સ્વાધીન નિજ તત્વને શુદ્ધ ચેતનામય જીવ દેહ ઇન્દ્રિય રહિત જીવ છે, તે દેહ અને ઇન્દ્રિય રહિત એક સ્વાધીન તત્વ છે. તેથી સંસાર દેહાદિના કોઈ કાર્ય કાર્ય કરવા પણ એ ત્રણ કાળમાં તેનો સ્વભાવ
ન હોય.
દેહ અને ઇન્દ્રિય રહિત જીવનું સ્વરૂપ હોવાથી દેહ અને ઇન્દ્રિયના નિમિત્તે જે સંસારના કાર્યો થાય છે એવા કાર્ય કરવાનો સ્વભાવ આ જે ન નથી, એવું દેહાતીત સ્વરૂપ, દેહથી પાર એવું સ્વરૂપ સમ્યક દર્શનમાં ભાસે છે અથવા પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. શુદ્ધ ચેતના અનંત ચેતના રૂપે પ્રગટ થાય છે, અજર અમર અને અવિનાશી છે એવું પણ પ્રગટ અનુભવમાં આવે છે. કે આને કોઈ જરા અવસ્થા નહીં આવે, આ સ્વરૂપનો નાશ થઈને મરણ નહીં થાય અને ત્રણેય કાળે પૂતે રહેવાનો. કેટલી વાત મળે,
જબરજસ્ત.
કેવળ જ્ઞાન પ્રગટ થાય એવા અનંત અનંત સંપત્તિ, એ સંપત્તિનો આધાર અને અવત અવિનાશી સંપત્તિની આધાર અને અવત મળે એને કેટલી ખુમારી ચડે ને કેટલી મસ્તી આવે. તે કેવળ જ્ઞાન અને નિરાકુળ શાંતિથી પૂર્ણ હોય જ એવો અપૂર્વ મહિમા દેખીને હું નિસંદેહ પૂર્ણ પવિત્ર સ્વાધીન અસંગ જ્ઞાયક સ્વરૂપ છું એવો સ્વાનુભવ થતા તેની જાહેરાત નીચેની ગાથામાં શિષ્ય કહે છે. 121મી ગાથા જે 120માં છે એનું પ્રવચન બહુ સંક્ષિપ્તમાં આવ્યું કે જે સ્વરૂપ ભાષણ છે એ શુદ્ધ ચેતના રૂપ છે. ભલે વર્તમાન ક્ષણનો અનુભવ છે તો પણ એમાં ત્રણ કાળનું જ્ઞાન આવી જાય છે કે મારો આત્મા અનાદિ અનંત છે, ત્રણેય કાળે જીવંત રહે છે, પોતાના શક્તિ અને સામર્થ્યથી જીવંત રહે છે. જીવત્વ શક્તિને જીવવા માટે રોટલા પાણીની ને હવા પાણીની જરૂર રહેતી
નથી.
જીવને જીવવા માટે પરમાણુની અપેક્ષા નથી.
દેહથી
નહીં જીવતો, દેહથી
નહીં જીવતો,
નહીં જીવતો દેહથી પાર દેહાતીત સ્વરૂપે એ ક્ષણમાં અનુભવ અનુભવાય છે. ત્રિકાળી સ્વરૂપનું જ્ઞાન વીસ ગાથામાં એ વાત કરી.
દેવાદિદેવ શ્રી શ્રીમંદર ભગવાનનો જય.